શ્રોતા મિત્રો, તમારી મુલાકાત કરાવું છું ડોક્ટર નિર્જરી પંડિત સાથે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે દરેક પ્રાઇસલાઇન ફાર્મસીમાં ફ્રી બ્લડ પ્રેશર ચેક્સ અપાઈ રહ્યા છે આખા એપ્રિલ મહિના દરમિયાન. શું છે આ કેમ્પેન, આવો જાણીએ ડોક્ટર નિર્જરી પંડિત પાસેથી. વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
હેલો,
જણાવશો આ કેમ્પેન શું છે, શા માટે આ રીતે ફ્રીમાં બ્લડ પ્રેશર ચેક થઈ રહ્યું છે?
ચોક્કસ નિખિલબેન. શ્રોતા મિત્રો, આ ઓસ્ટ્રેલિયાઝ બિગેસ્ટ બ્લડ પ્રેશર ચેક નામની કેમ્પેન છે. એકચ્યુઅલી સ્પીકિંગ, ઓલ ઓવર ધી વર્લ્ડ આ એપ્રિલના મહિનામાં ખાસ કરીને બ્લડ પ્રેશર અવેરનેસ માટે ગોઠવવામાં આવે છે દર વર્ષે. એમાં UKમાં પણ નો યોર બ્લડ પ્રેશર KYBP એવું પણ કેમ્પેન છે, અને ઓસ્ટ્રેલિયાના સ્ટ્રોક ફાઉન્ડેશન સાથે પ્રાઇસલાઇન ફાર્મસી અને વેસ્ટફિલ્ડ શોપિંગ મોલ્સ એ ભેગા મળીને આ ફ્રી ફેસિલિટી અવેલેબલ કરી છે 8 એપ્રિલથી 4 મે લગી. અને એનાથી બ્લડ પ્રેશર વધારે હોય તેમાં શું તકલીફ થઈ શકે એ બાબતની અવેરનેસ અથવા લોકોને જાણકારી વધારવા માટે આ કેમ્પેન છે. અને ઇટ બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો વિથ સ્ટ્રોક ફાઉન્ડેશન, એટલે સ્ટ્રોક વિશે પણ માહિતી એ લોકોને બધાને રજૂ કરતા હોય છે. આ કેમ્પેન માટે લોકોને પ્રાઇસલાઇન ફાર્મસી અથવા વેસ્ટફિલ્ડના અમુક શોપિંગ મોલ્સમાં જાઓ તો તદ્દન ફ્રી બ્લડ પ્રેશર ચેક મળે છે.
બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું રિલેશન પણ આગળ સમજવું છે તે પહેલા જણાવશો કે આ ટેસ્ટ માટે જો કોઈ વ્યક્તિ જાય તો તેમણે ત્યાં કરવાનું શું હશે?
તમારે 5 કે 10 મિનિટ સાઇડ પર મૂકી એ પ્રાઇસલાઇન અથવા વેસ્ટફિલ્ડ જ્યાં તમે જાઓ ત્યાં આગળ એક નાનો મસ્ત ક્વેશ્ચનેર પૂરો કરવાનો હોય છે. ત્યાં એ લોકો તમારા વેસ્ટની મેઝરમેન્ટ લેશે, અને બાકી કોઈ વાર કોઈ વજન લે કે એવું કોઈ ડિપેન્ડિંગ ઓન ધ લોકેશન. એના પછી એ લોકો તમારું બ્લડ પ્રેશર માપશે, અને એના ટોટલ રિઝલ્ટ પ્રમાણે એ લોકો તમને જણાવશે વેધર નોર્મલ રેન્જમાં છે, વેધર ડોક્ટરને મળવાની જરૂર છે કે નહીં, અને એ પ્રમાણે તમે આગળ એનું તમે કેર લઈ શકો છો.
તમને બ્લડ પ્રેશર વિશે થોડી પાયાની માહિતી આપી શકશો? બ્લડ પ્રેશર એટલે શું, અને જે સામાન્ય રીતે સાંભળવા મળે છે જાણે સ્ત્રીઓમાં લો બ્લડ પ્રેશર છે કે અમુક ઉંમરે હાઈ બ્લડ પ્રેશર ઘણું જોવા મળે છે?
ડેફિનેટલી. તો બ્લડ પ્રેશર એટલે શું, સિમ્પલ સાદા સાધારણ માણસને સમજવું હોય તો લોહી આપણા શરીરમાં જેમ સાદી પ્લમ્બિંગની પાઇપલાઇન હોય તે પ્રમાણે હાર્ટ માંથી નીકળી બધે આખા શરીરમાં પ્રસરતું હોય છે, જાણે કે બ્રેઇનમાં, કિડનીઝમાં અને બીજા બધા અગત્યના અવયવોમાં. નાઉ જ્યારે તમે બ્લડ પ્રેશર વધારે થાય એમ કહો, મતલબ કે લોહી જરા જોરથી એ પાઇપમાંથી પસાર થાય છે. લો થાય છે એમ કહો છો તો લોહી જરા ધીમેથી એ પાઇપમાંથી પસાર થાય છે. હવે આ બધી પાઇપોને કનેક્ટ કરનાર તો સૌથી મોટો પાર્ટ ઓફ ધ બોડી છે હાર્ટ. અને જ્યારે હાર્ટનું પ્રેશર વધારે એને રેઝિસ્ટન્સ મળે તો એને વધારે મહેનત કરવી પડે. એટલે જ્યારે જ્યારે બ્લડ પ્રેશર વધારે હોય તો તમારે વધારે મહેનત કરી તમારી હાર્ટને વધારે થાક ઇઝીલી લાગે, અને આ વર્ષો લગી જ્યારે ચાલે ત્યારે હાર્ટ પોતાની મેળે થાક વધારતું જાય. આ કારણસર વહેલી તકે તમે હાઈ બ્લડ પ્રેશર પકડો તો તમને ટાઈમસર તમારા હાર્ટને વધારે મહેનત કરવાથી તમે રોકી શકો છો. લો બ્લડ પ્રેશર બૈરાઓ ઘણી વાર કમ્પ્લેન કરે છે, પણ રિયલી સ્પીકિંગ લો બ્લડ પ્રેશર અમુક મેજર હોર્મોનલ સિન્ડ્રોમ્સ હોય લાઈક એડિસન્સ, એ સિવાય લો બ્લડ પ્રેશર ઇઝ નોટ અ મેડિકલ ઇમરજન્સી. હવે એકદમ જ આપણે જાણે કે સમજો કે 40 કે 50 કે એવું એકદમ ઓછું બ્લડ પ્રેશર થઈ જાય ત્યારે આપણે હોસ્પિટલમાં એડમિટેડ હોઈએ અને ચક્કર આવી ગયા હોય અને એકદમ જ ખરાબ હાલત હોય એ વાત જુદી છે. પણ સાધારણપણે જ્યારે આપણે બૈરાઓને લો બ્લડ પ્રેશર એમ વાત કરીએ છીએ એ બહુ આમ સડનલી તમને હાર્ટ એટેક આવશે કે એવા કઈ વરીઝનું નથી હોતો પોઈન્ટ. એટલે લોકોને લો બ્લડ પ્રેશરની ગભરામણ એટલી બધી નથી હોતી મેડિકલ ફિલ્ડમાં.
તો હવે કહેશો કે બ્લડ પ્રેશરને સ્ટ્રોક સાથે શું સંબંધ છે?
ચોક્કસ. સો હવે શું થાય છે કે મેં કીધું તેમ પ્લમ્બિંગની પાઇપ સપોઝિંગ હોય, તમે તમારે બાગમાં પાણી પાઓ ને પાઇપમાં તમે હાઈ પ્રેશરથી પાણી છોડો અને લો પ્રેશરથી પાણી છોડો, એમાં જે પાઇપમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેટલું ઘસારણ થાય તો જે હાઈ પ્રેશરવાળું હોય એને વધારે તકલીફ થાય. તો આગળ જતા તમારા જે આપણી તો પાઇપો કહેવાય તો ખરી, પણ આમ તો દરેક વસ્તુ તો આપણી સેલ્સ થી બનેલી હોય, અને જે સેલને આખો દિવસ વાગ્યા કરે તેનાથી એ લોકોમાં ચેન્જીસ આવે, અને ઓવર અ પીરિયડ ઓફ લોટ ઓફ યર્સ એ ચેન્જીસને લીધે એ હાર્ડન થઈ જાય બ્લડ વેસલ્સ, અને હાર્ડન થવાને લીધે એમાં ઇઝીલી તમે ક્લોટ ફોર્મ થઈ શકે, અથવા એ ઘણીવાર એવા બ્રિટલ થઈ જાય, હાર્ડન અને બ્રિટલ બંને થવાને લીધે એકચ્યુઅલી બર્સ્ટ થઈ શકે. એટલે બંને રીતે તમે કહો, કાં તો તમે એક એટલું બધું પ્રેશર હોય કે પછી ફાટી જાય વેસલ, અથવા એટલું બધું પ્રેશર હોય જેની લીધે આજુબાજુનો નેરોઈંગ થાય, જે આપણે કહીએ કે થીક નેરોડ વેસલ્સ હોય તે જ્યારે બ્લોક કરી નાખે ત્યારે બંને વસ્તુથી તમારા બ્રેઇનના અમુક ભાગમાં લોહી જતું બંધ થઈ જાય. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો કઈ ફાટી જાય તો પણ તમારા ઘરમાં પાણી ના આવે, પાઇપ ફાટી જાય તો, અને તમારી જો પાઇપ જો બ્લોક થઈ જાય, ચોક થઈ જાય તો બી પાણી ના આવે. અને બ્રેઇનને બહુ જ સેન્સિટિવ હોય કે સેજ બી ઓક્સિજન કે સેજ બી શુગર ઓછી થઈ ગઈ તો અસર જણાય. સ્ટ્રોક એટલે શું કે આપણા અમુક ભાગો ચાલતા નથી મગજના કંટ્રોલની નીચે જે ભાગો છે, એટલે હાથ પગ સ્પીચ મોઢું આ બધા મસલ્સ કામ નથી કરી રહ્યા, અથવા આપણે મગજ વિચારી નથી શકતું. ઓલ ધીસ ઇઝ અ સ્ટ્રોક. બ્રેઇનમાં વધારે ઇઝીલી એવું થાય,
એટલે બ્લડ વેસલ બસ થાય ફાટી જાય એવું મગજમાં વધારે બને છે, ને ચોક થઈ જાય એવું હાર્ટમાં વધારે બને છે.
હા, એક્સક્લુઝિવલી યુ કેન સે હાર્ટમાં ચોક થવાની
શક્યતા વધારે. હા, સ્ટ્રોકના વોર્નિંગ સાઇન્સ આમ તો ઘણા કેમ્પેન્સ તે વિશે થયા છે, છતાં આજે એકવાર યાદ કરાવશો?
ચોક્કસ. એનું નામ છે ફાસ્ટ, FAST. અને એ સૌથી મોટી વસ્તુ કે એ માણસ તમે તમારી સામે વ્યક્તિ જે છે એનું મોઢું એક બાજુથી હોઠ નીચે કે એવા કંઈ દેખાય છે કે કહે છે કે મને નમનેસ લાગે છે મોઢામાં, એ સ્માઇલ કરી શકે છે કે નહીં બરાબર રીતે, બંને બાજુ ઇક્વલ લાગે કે નહીં હોઠ આપણે સ્માઇલ કરીએ તો, દેટ ઇઝ એફ ફોર ફેસ, ફેસ ડ્રુપિંગ કહેવાય ને. આમ વીકનેસ એટલે એ, એટલે આપણે હાથ બરાબર ઊંચા નીચા કરી શકે છે કે નહીં, હાથમાં નમનેસ છે કે નહીં, અને બંને હાથ સાવ એકદમ ઊંચા કરી શકે છે કે નહીં. ઘણી વાર જયારે બંને હાથ ઊંચા કરે થોડી વાર એને એક હાથ થોડો નીચો જવા મળે, એને ડ્રિફ્ટિંગ ડાઉનવર્ડ કહેવાય, અને એ લોકોના કાબુમાં ના હોય. ત્રીજી વસ્તુ છે એસ ફોર સ્પીચ, એટલે સ્પીચ ડિફિકલ્ટી, એટલે થોડું સ્લર્ડ સ્પીચ હોય, થોડી વખત બોલી ના શકે, અને એ લોકો બોલે તો આપણને સમજ બરાબર ના પડે,
એટલે ચોખ્ખું ના બોલતા હોય,
ચોખ્ખું ના બોલી શકે. અને એ લોકોને કહો કે એક સિમ્પલ સેન્ટેન્સ રિપીટ કરો, લાઈક ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાં કહે છે સ્કાય ઇઝ બ્લુ, આપણે ગુજરાતીમાં કહે કે મારું નામ નીતલ છે, એવી રીતે તમે એક નાનું વાક્ય ફરી બોલી શકો, રિપીટ કરી શકો ઇઝીલી કે નહીં એ આપણે જાણવું પડે. અને જો અગર આમાંથી એક બી વસ્તુ હોય તો તરત 000 ફોન કરવો, ઇટ ઇઝ T ફોર ટાઈમ.
ઓકે.
અને આ મજાની વસ્તુ છે, કારણ કે એકચ્યુઅલી વર્લ્ડમાં લાઈક ઇજિપ્શિયન ટાઈમ્સ કે ઇન્ડિયન આયુર્વેદિક ઇન્ડિયન ટાઈમ્સથી લખવાની જે સિચ્યુએશન છે એ બહુ જ જાણીતી છે, ડિસ્ક્રાઇબ વેલ ડિસ્ક્રાઇબ છે લિટરેચરમાં. પણ આજના નવા ટ્રીટમેન્ટ્સ ને બધાને લીધે એમ જે નવું રિસર્ચ છે હમણાં આપણી પાસે, જેનાથી વિધિન 4 hours વિન્ડો જો તમે એ વ્યક્તિને રાઈટ દવા તરફ રાઈટ ટ્રીટમેન્ટ તરફ પહોંચાડી શકો હોસ્પિટલમાં, તો એ વ્યક્તિ એકચ્યુઅલી નોર્મલ માણસની જેમ બહાર ચાલતો નીકળે છે વિધિન 24 hours. હવે આ શક્યતા આપણે માટે થઈ શકે એને માટે ટી ફોર ટાઈમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ.
એટલે તરત જ 000 ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લેવી.
અને એ લોકો પછી તમારા માટે નક્કી કરી શકે કે વેધર તમારે તમે યોગ્ય છો કે નહીં આ ટ્રીટમેન્ટની, અને એ પ્રમાણે જો ટાઈમસર ટ્રીટમેન્ટ આપે તો અમુક જે ખાસ કરીને જે બ્લોકેજવાળા જે ચોક થઈ વેસલ્સ જનારી જે ટાઈપ ઓફ સ્ટ્રોક છે એમાં તમે રાઈટ દવા આપી બ્લોકેજ ખોલી શકો અને બ્રેઇન પાછું, ઘણા લોકોને તો ઓલમોસ્ટ 100% બેક ટુ નોર્મલ વિધિન 4 hours હોય તો મળી શકે.
નિર્જરીબેન, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે જેથી સ્ટ્રોક થાય જ નહીં તે માટે અમુક લાઇફસ્ટાઇલ ચેન્જીસ સજેસ્ટ કરવામાં આવે છે, તેના વિશે પણ આજે વાત કરશો? શ્રોતા મિત્રોને ખાસ અમને બધાને જણાવશો એવા કયા સિમ્પલ ચેન્જીસ છે જેનાથી અમે આ બધું ટાળી શકીએ?
ચોક્કસ. સૌથી મોટી વસ્તુ છે કે તમારા ડોક્ટર પાસે જઈ તમે પહેલા એક જ મેજરમેન્ટ ઓફ બ્લડ પ્રેશરની તો ખબર ના પડે કે ખરેખર છે કે નહીં, પણ એકવાર એસ્ટેબ્લિશ થઈ જાય પછી સરખી દવા તમારે એકદમ નિયમિત રીતે લેવી જ પડે, એમાં કોઈ તમારાથી કસર ના છોડાય.
એટલે બ્લડ પ્રેશરની દવા, સ્પેશિયલી હાઈ બ્લડ પ્રેશરની, એકવાર શરૂ કર્યા પછી બંધ ન કરાય,
ના કરવાની. ડોક્ટર તમારી મેળે તમારી જોડે કોઓર્ડિનેટ કરશે કે તમારે આગળ શું કરવું જોઈએ. એ સિવાય તમારું વજન નોર્મલ, જે તમારા હાઈટ અને વેસ્ટ સરકમફરન્સ ને તમારા જેનેટિક મેકઅપ અથવા તમારા ટાઈપ ઓફ વી કોલ ઇટ એઝ સે ઇન્ડિયન પોપ્યુલેશન કે ચાઇનીઝ પોપ્યુલેશન, જે તમારા રેસ માટે રાઈટ હોય એટલામાં રહેવું. કસરત ચોક્કસ સારી રાખવી, અને આપણે જાણીએ જ છીએ કે મીઠું થોડું ઓછું રાખવું. એલ્કોહોલ અનધર થિંગ તમે જો લેતા હોવ તો થોડું ઘણું ઓછું કરવાથી ફેર પડે છે. બીજું છે કે કોલેસ્ટ્રોલ ઘણા લોકોનું વધારે હોય છે. જ્યારે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ભેગા હોય છે ત્યારે તમારું ઘણું વધારે ચાન્સ વધી જાય છે સ્ટ્રોકનું. એટલે કોલેસ્ટ્રોલ બી એની જો દવા લેવી પડે કે જે કંઈ એને માટે તેલ ન ખાઓ કે બટર ન ખાઓ કે ઘી ઓછું ખાઓ, એ બધી વસ્તુ કરવી પડે. અને જો ડાયાબિટીસ હોય તો તમારે એને સારો કંટ્રોલમાં રાખવો પડે. અને જો સિગરેટ પીતા હોવ કે તમાકુ ખાતા હોવ કે કઈ બી હોય તો એ બંધ કરી દેવું જોઈએ. આટલી વસ્તુઓ, સિમ્પલ વસ્તુઓ કરવાથી બી તમારા બ્લડ પ્રેશરમાં ઘણા ફેર પડી શકે છે.
ડોક્ટર નિર્જરી પંડિત, તમે હોમિયોપેથી પણ પ્રેક્ટિસ કરી ચૂક્યા છો, ભણ્યા છો, હોમિયોપેથી શું કહે છે બ્લડ પ્રેશર વિશે, સ્ટ્રોક વિશે?
ઇન ટર્મ્સ ઓફ હોમિયોપેથી, અમે હોમિયોપેથીમાં તો વર્ષોથી જુદી જુદી દવાઓ વખણાય છે એને માટે, પણ ઓસ્ટ્રેલિયામાં અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે કે હોમિયોપેથીની અસર બિલકુલ નથી, અને એ બાબતમાં જે બ્લડ પ્રેશર અને સ્ટ્રોક વિશે જે રિસર્ચ છે તે બિલકુલ અવેલેબલ નથી. ઓસ્ટ્રેલિયા શું આખા જગતમાં હોમિયોપેથીમાં ખરેખર કોઈને સ્ટ્રોક થયો ને દવા આપીને તરત મટીકું એવું છે નહીં, અને ખરેખર કોઈને બ્લડ પ્રેશર થયો ને આપણે હોમિયોપેથી દવા લીધીને પછી બ્લડ પ્રેશરની ગોળીની જરૂર જ ન પડી એવું બી નથી. હવે આપણે એમ કહી શકાય કે મેં બ્લડ પ્રેશરની ગોળી બી લીધી ને હોમિયોપેથી બી લીધી, પણ પછી કોની શું અસર થઈ એ તો આપણે કઈ રીતે, આપણે તો જેમ ગાડી ચાલી હોય ને એમાં આપણે બેસી ગયા ને, એ રીતે આપણે હોમિયોપેથીમાં મને ઘણું માન છે, મેં 20 વર્ષથી એને ઉપયોગ બી કર્યો છે જુદા જુદા પ્રોબ્લેમ્સ માટે, પણ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક અથવા હાર્ટ એટેક જેવી વસ્તુઓમાં હોમિયોપેથી ગમે તેટલું આપણે એને માન આપીએ, દેર ઇઝ નો રિસર્ચ. પણ ઓવરઓલ તમારું બીજી કોઈ માંગીઓ હોય ને એના માટે તમે હોમિયોપેથી ચાલુ રાખી હોય તો દેટ ડેફિનેટલી હેલ્પ્સ યુ, પણ બ્લડ પ્રેશર માટે તમારે જો દવા લેવાની હોય તો લેવી જ પડે છે.
નિર્જરીબેન, આજે તમે સમય કાઢીને બ્લડ પ્રેશર વિશે, સ્ટ્રોક વિશે આટલી વિગતે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર.
યો વેલકમ, યો વેલકમ. ઓલ ધ બેસ્ટ શ્રોતાઓને તમારા. ચોક્કસ બ્લડ પ્રેશર હોય કે ન હોય, આ જો ચેકઅપ રેગ્યુલરી ન કરાવતા હોય તો જરૂર કરી આવજો.